ચારિત્રની આરાધનાનો પર્વ દસ લક્ષણ પર્વમાં આજે નવમો દિવસ ઉત્તમ આકિંચન્યની આરાધનાનો દિવસ છે. પૂજામાં એ માટે વાત લીધેલી, 12 ભાવનાની વાત એમાં લીધેલી. 12 ભાવનાથી એવી અંદરમાં ઉદાસીનતા ઉપેક્ષા વૃત્તિ થાય છે કે કોઈ પણ બાહ્યના પરિગ્રહમાં કોઈ ચેતન હો કે અચેતન, અને અભ્યંતરના 14 પ્રકાર એ બધાથી વિરક્તિ ઉદાસીનતા થાય, જેને અપૂર્વ અવસરમાં વાત લીધી છે. ક્યારે થઈશું બાહ્યાંતર નિરગ્રહ, અને એ માટે એની પછીની કડીમાં સેનાથી શરૂઆત કરી, સર્વ ભાવથી ઔદાસીન વૃત્તિ. આ આખી બે લિંક છે. આજે ક્યારે પણ પરિગ્રહથી રહિત થવું હશે તો પહેલું શું કરવું પડશે? એનાથી ઉદાસીન વૃત્તિ થવી જોઈએ. અને એ જ વાત આપણને 34 ગાથામાં વાત લીધી છે. પંચખાણમાં શું વાત લીધી છે એમાં? કે જ્યાં હું મારો સ્વભાવ ભાવ જ્યાં વ્યાપતો નથી એનું નામ શું છે? પરભાવ છે. અને પરભાવથી એ પોતે વિરક્તિ ત્યાગ કરે છે. સ્વભાવ ભાવનો ત્યાગ ન હોય, પેલું પરભાવ. પરભાવ કેવી રીતે નક્કી કરવા છે? કે જેમાં મારો જ્ઞાતા દ્રષ્ટા, પેલી એટલા માટે શરૂઆત શેનાથી કીધી? આ ભગવાન જ્ઞાતા દ્રવ્ય. તો મારો સ્વભાવ કયો છે? જાણવું દેખું, જ્ઞાતાપણા. અને એ મારો જ્ઞાતા સ્વભાવ જેમાં વ્યાપે નહીં એ બધા શું છે? પરભાવ છે. અને જ્યાં પરભાવપણે જાણે તો નિશ્ચિતપણે એની ઉપેક્ષા થયા વગર રહે નહીં. પૂજ્ય બેનસિંહની ગઈકાલની ચર્ચામાં એ સરસ દ્રષ્ટાંત આપણને આપેલું. કોઈ રસ્તામાં ચાલ્યો જાય છે, એક ગામથી બીજે ગામ જવા. હવે એને ખબર પડી ગમે તે જે પ્રકારે કે આ ખોટો રસ્તો છે, તો શું થશે? હવે આગળ ચાલતો જ રહેતો હશે. શું નિશ્ચિતપણે શું થશે? અટકશે ખરો જ, અને નક્કી કરીને પાછો વળશે. અને જો પોતે ચાયલા કરે અને કે આ ખોટો રસ્તો છે, તો સમજી લેવું એ ખોટો રસ્તો માન્યો જ નથી. આ વિપરીતતા છે. એ અભિપ્રાય સાચો ક્યારે થઈ શકે છે? કે એનું અટકવું પણ થાય છે. એમ અહીંયા આપણને ગાથામાં પણ છે, અને આજે પણ એ 12 ભાવનાના દ્વારા આપણને ઉદાસીનતા વૈરાગ્યની આખી વાત કે સર્વ ભાવથી ઉદાસીન વૃત્તિ. વૃત્તિ ફરીથી શું થાય છે? શું આપણે શું વિપરીતતા કરીએ છીએ અને ખરેખર શું થવું જોઈએ? વૃત્તિ થશે તો સાચી પ્રવૃત્તિ થશે. શું છે? અંદરની વૃત્તિ અને બાહ્યનું પ્રવૃત્તિ. અંદરમાં જો ઉદાસીનપણાની વૃત્તિ નથી તો બાહ્યમાં સાચો ત્યાગ પણ નથી. એને ઉપચારથી પણ ત્યાગ કહેવામાં નહીં આવે. આવું તો નામ માત્ર છે, પણ નામ માત્ર પણ ત્યાગ ક્યારે કહેવાશે? કે અંદરમાં ઉદાસીન વૃત્તિ છે, અને અંદરમાં ઉદાસીન વૃત્તિ છે તો બાહ્યમાં ત્યાગ થયો એને એક ઉપચારથી નામ માત્ર કહેવાય છે. બાકી તો અંદરમાં મમત્વ પડ્યું હોય અને વસ્તુ છોડે છે એ તો હઠ છે, એ તો પરાણે છે. ત્યાગ એનું નામ કે જેનું પાછળથી સ્મરણ ન આવે. અંદરમાં મમત્વ રહી જાય છે, એકત્વ રહી જાય છે, અને આપણે ત્યાગની વાત કરતા હોઈએ છીએ. તો એ આકિંચનપણું મુનિરાજ પાસે કાંઈ જ ન હોય ને, એના કરતા તો આપણી પાસે મુનિરાજ પાસે ધન હોય કે નહીં, રત્ન હોય કે નહીં? ન હોય. તપોધન છે. મુનિરાજ કેવા કહેવાય છે? તપોધન કહેવાય. એમની પાસે સમ્યક દર્શનના ચારિત્ર રત્ન પડ્યા છે. આપણે કલ્પના ન કરી, આપણી પાસે જે સંયોગ છે ઉપાધિના નિમિત્ત છે. અને આ જે છે એ સમાધિના નિમિત્ત છે. અંદરની જે વિતરાગતા પ્રગટ થઈ છે એ શું છે? સમાધિની સમતા ભાવના નિમિત્તો છે. ને આપણને જે છે બધા કેવા છે? ઉપાધિના નિમિત્તો છે બધા. તો એના પછી આજે એક બીજું પર્વ શરૂ થાય છે, રત્નત્રય, અને એમાં સૌથી પહેલું સમ્યક દર્શન. અને એમાં આજે આવ્યું હતું જયમાલામાં જ આવ્યું હતું, છડાળામાં પણ આવે છે. આઠ એના લક્ષણ છે, અંગ છે, જે કહો. સમયસારમાં પણ નિજરા અધિકારમાં એ લીધા છે, આપણે પ્રતિક્રમણમાં પણ બોલીએ છીએ નિસંગ નિકાંક્ષ નિર્વિએ. અને 25 દોષથી રહિત હોય. અસ્થિમાં કેટલા છે? છડાળમાં વિસ્તાર આવે છે. આઠ અંગ: નિસંગ, નિકાંક્ષ, નિર્વિચિકિત્સા, અમૂઢ, ઉપગોહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના. આવા આઠ અંગ હોય છે. અને એની સામે 25 દોષથી રહિત ક્યાં છે? નિસંગની સામે શંકા, કાંક્ષા, એ રીતે એની સામે ઓપોઝિટ આઠ લઈ લેવા. આઠ પ્રકારના મદ, અભિમાન, જાતિનું મદ, કુળનું મદ, એ આપણે જે આગળ માળદવમાં આવી ગયા હતા એ પ્રકારના મદ. છ અનાયતન, અનાયતન, આયતન, આયતન એટલે જ્યાં રહે સ્થાન, જેમાં જીન મંદિર હશે, જીનાયતન છે કે જ્યાં જીનેન્દ્ર દેવને રહેવાનું યોગ્ય સ્થાન છે એનું નામ આયતન કહેવાય. અને અનઆયતન, જ્યાં કુદેવ, કુગુરુ, કુધર્મને પોતે માનતો હોય અને એના સેવકને પણ એને અનુમોદના કરતો હોય, તો ત્યાં ધર્મને રહેવાનું શું છે? અનાયતન છે, ધર્મ થશે નહીં. એ તો મૂળ પાયો ગુજરાતીમાં શું કહે? પહેલાના જમાનામાં ખબર નહીં હોય પાયામાં શું નાખતા, ખબર નહીં કઈ નહીં. પેલું શીશુ નાખતા, એનું શીશુનો રસ હોય ને એકદમ મજબૂત હોય, અને ચૂનાને આખું શું છે એને ઓલાથી કરીને એકદમ સજ્જડ. ત્યારે સિમેન્ટ ને પેલા નતો, સોનગઢના જે જૂના હતા બધા સિમેન્ટ, પેલા ચૂનાના, ચૂનાને આખા ઓલું બળદને ફેરવતા જેમ ઓલું ઘૂંટે ને, એનાથી ઓલું દ્રઢ બને. તો મૂળ પાયો દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધાનો, નિશ્ચિતપણાનો જો નથી તો એના ઉપર ધર્મની ઇમારત થવાની નથી. તો એની દેવ શાસ્ત્ર ગુરુની વિપરીતતા અને એના સેવકોને માને અનાયતન છે. અને ત્રણ મોટતા: દેવ મોટતા, ગુરુ મોટતા, ધર્મ મોટતા. તો એ પ્રકારના 25 દોષથી રહિત. અને એમાં પણ બહુ સુંદર રીતે ગુરુદેવસિંહના અર્થ કરે છે, જે આઠ ગુણ છે, લક્ષણ છે. નિસંક, નિસંક પણ કોને સિદ્ધ કરે છે? શ્રદ્ધામાં નિસંગતા. નિકાંક્ષમાં કોણ આવે છે? કાંક્ષા, અપેક્ષા નહીં એટલે રાગ નહીં. અને નિર્વિચિકિત્સા એટલે શું? ગ્લાની નહીં એટલે કે દ્વેષનો ભાવ નહીં. પહેલી શ્રદ્ધા, પછી રાગ, પછી દ્વેષ, અને ચોથો કયો છે? અમૂઢ એટલે જ્ઞાનનો વિવેક. તો આ રીતે મૂળ એ રીતે શ્રદ્ધા, ચારિત્ર, જ્ઞાન એ બધી વાત લઈને તેવા સમ્યક દર્શનની આરાધનાની વાત છે. અને એમાં છેલ્લે જયમાલામાં ધ્યાનતરાજી લેશે, ગુણ આઠ સો ગુણ આઠ લઈએ ફેર નહીં આના, એવો શબ્દ હતો ને. તો ત્યાં આવા આઠ ગુણને પ્રગટ કરીને, એટલે સમ્યક દર્શન પ્રગટ કરીને સિદ્ધના આઠ ગુણ પ્રગટ થાવ અને ફરીથી જગતમાં આવવું ન પડે એવી ભાવનાથી. તો સમ્યક દર્શનની આપણે 10 લક્ષણના તો 10 દિવસ છે જ, પણ આ 12 દિવસની અંદર 3 પર્વ ઉજવીએ છીએ. એક 10 લક્ષણ પર્વ છે, પછી રત્નત્રયના છે જે 13, 14 અને પૂનમ. એમના સમજવું 14 થયું એટલે આપણું કામ પૂરું થઈ ગયું, પૂનમે તો કાંઈ કામ જ ન હોય. અને એવું નથી, એ ત્યારે જ ચારિત્રનું અને રત્નત્રયની પૂર્ણાહુતિ અને એકમને દિવસે ક્ષમા. અરે ધર્મની આરાધના જો કાળ રૂપે પણ જો કરી હોય અને પરિણામોમાં નિર્મળતા ના આવે તો પોતાને કરેલા દોષો અને એના નિમિત્તે બીજાને પહોંચેલા દુઃખ એની ક્ષમાનો એ. તો આવા ત્રણ, આવી ભાવના તો નિરંતર હોવી જોઈએ. પણ એ ભાવનામાં કદાચ ઢીલાશ હોય તો આ દિવસોમાં તો નિશ્ચિતપણે હોવી જોઈએ. ગુરુદેવશ્રીએ પણ આજ આકિંચન ધર્મની વાતમાં બે પ્રકાર લઈ લીધા હતા. સચિતમાં કોને લીધા હતા? સચિતમાં શિષ્ય અને સંઘ. સંઘ પ્રત્યેની ને કોઈ પોતાના મારે આટલા શિષ્યો થયા ને મારે આટલા કરવા છે ને એ પ્રકારે પણ મમત્વ હોતું નથી. એકાંતે એક સ્વરૂપની આરાધના છે. મુનિદશાઈ શું છે? એકાંતે વન જંગલમાં શું હોય? એકાંત. અને કોની આરાધના? એકની આરાધના. એકાંતમાં એકની આરાધના એ મુનિદશાની. તો ત્યાં જગતથી અલિપ્તતા છે તો મારે એટલા શિષ્યો કે સંઘો એની પણ શું હોય છે? ઉપેક્ષા હોય છે. અને એ સામે જે અચેતન છે એમાં કોણ લીધા? આહાર, વસ્તી, દેહ, ઉપકરણ એ બધા પ્રત્યે શું હોય છે? ફરીથી ઉપકરણમાં મોરપીચ, કમંડળ અને ક્યારેક શાસ્ત્ર, જીનવાણી. હવે આ બધા હોય કે નહીં મુનિરાજને? આહાર હોય કે નહીં હોય, દેહ હોય કે ન હોય, હોય કે ન હોય? એક ક્ષેત્રાગમાં પછી ઉપકરણ હોય કે નહીં? મોરપીચ, કમંડળ હોય કે ન હોય? કે ન હોય, હોય ને. અને એનો વિકલ્પ સંબંધી હોય કે ન હોય? વિકલ્પ ન હોય, આહાર લેવાનો વિકલ્પ ન હોય. આ ક્યારેક ભલે ને, પણ ક્યારેક આવે ને કે ન જ હોય. મોરપીચ, કમંડ હોય ને. એ હોવા છતાં એ સંબંધીના વિકલ્પની મર્યાદાની બહાર ન હોય. બીજા વિકલ્પ તો હોય જ નહીં. ફરક શું છે? ગ્રસ્તના જે હોય વસ્ત્ર, પાત્ર આદિ એમાં શું બેય નથી? શું નથી? બેય નથી. વસ્તુ પણ નથી એક ક્ષેત્રાગામાં અને એ સંબંધીના વિકલ્પ પણ નથી. અને આ શું હોય છે? મોરપીસ ને કમંડળ શું હોય છે? એ વસ્તુ છે પણ એના પ્રત્યેનો એવો ગ્રદ્ધિપણાનો ભાવ. આહારનો વિકલ્પ આવી જાય છે પણ મારે સરસ અન્નને મનને નહીં પ્રસન્ન ભાવ, મને આવું જ આહાર જોવે તો ઠારું, આવું ન હોય તો એવા પ્રકારનો ભાવ. બેમાં ફરક છે. તો એ પ્રકારે અને એ જ વાત આજે આપણને ગુરુદેવે બહુ સુંદર રીતે ત્રણ ગુણમાં ઉતારીને વાત લીધી હતી. ક્યાં ત્રણ ગુણમાં? શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રમાં. શ્રદ્ધામાં શું લીધું હતું? ફરીથી અહીંયા શેની 34 નંબરની ગાથા ચાલે છે? પ્રત્યાખ્યાન એટલે ત્યાગની વાત ચાલે છે. સ્વભાવની દ્રષ્ટિમાં, શ્રદ્ધાની પણતીમાં શું છે? ત્યાગ છે, ગ્રહણ છે, શું છે? કાંઈ જ નથી. શ્રદ્ધાએ તો પોતાના પૂર્ણ સ્વભાવને ગ્રહણ કર્યો છે, એની અપેક્ષાએ રાગ છે ને ત્યાગવો છે એ કાંઈ જ પ્રકાર નથી. અને છતાં તે સમયે જ્ઞાન શું જાણે છે? કે પણતીમાં અસ્થિરતાનો રાગ છે. શ્રદ્ધામાં તો સ્વીકાર જ નથી. શ્રદ્ધા તો એક તત્વને સ્વીકારીને બે. અને જે વખતે જ્ઞાન છે એમાં શું સ્વીકારે છે ને? કે મારી પણતીમાં છે પણ સ્વભાવમાં નથી. અને તેથી એ કેવા છે? પરભાવ છે. અને તેથી ચારિત્રમાં એનાથી રહિતપણે સ્વભાવની સ્થિરતા. ગુરુદેવ ઘણી વાર રમવું, જમવું એ બધું કહેતા જ શબ્દો. તો એ ચારિત્રમાં શું છે? ફરીથી શ્રદ્ધામાં નિષેધ છે, જ્ઞાનમાં એનો સ્વીકાર છે. અને પણ એ સ્વભાવમાં નથી. માટી કેવા છે? પરભાવ રૂપે હોવાથી ચારિત્રમાં એનાથી રહીત સ્વભાવની સ્થિરતા જામે છે. આ તેનું નામ શું છે? પ્રત્યાખ્યાન. તો ફરીથી બે વાત શું આવી? પહેલી પણતીમાં છે અને સ્વભાવની સ્થિરતા થતા શું થાય છે? એ શું થાય છે? પર્યાયમાં પહેલામાં છે અને પછી નથી તો શું થયું? એ ઉત્પન્ન ન થયા. અને તેથી એ ત્યાગ કર્યો એવું નામ માત્ર આવ્યું. એને એને એવું ટાઇટલ શું કામ મેળવ્યું? એવો ટેગ શું કામ મેળવ્યો? કે પૂર્વ પર્યાય જ્ઞાને સ્વીકાર્યું, અસ્થિરતાનો રાગ છે અને પછી સ્વરૂપમાં જામે છે તો એ રાગ પણ શું થાય છે? ઉત્પન્ન નથી થતો, એને છેડો તો ત્યાગ એવું નામ આપે છે. પણ એ જ સમયે શ્રદ્ધા શું સ્વીકારે છે? કે મારા સ્વભાવમાં તો રાગનો ક્યારે અત્યારે ત્રણેય કાળ મારામાં રાગનો સદભાવ જ નથી, અને તેથી મેં ત્યાગ કર્યો એવું નામ પણ મને આપવામાં આવતું નથી. એ સ્વભાવની વાત નહી કે પ્રણતિની અપેક્ષા એ હતો અને ગયો, અને સ્વભાવની દ્રષ્ટિમાં તો કાંઈ છે જ નહીં. કારણ કે બહુ સરસ એમાં છેલ્લે આપ્યું છે, ગાથામાં જોશું આપણે કે હું ક્યારે મારા જ્ઞાતા સ્વભાવથી છીટો જ નથી. જો ફરીથી એક વિચાર છે, પહેલી જ શરૂઆત 34 ગાથાની ફરી ફરીને યાદ કરીએ છીએ. સેનાથી સ્ટાર્ટ કરી, આ ભગવાન જ્ઞાતા દ્રવ્ય. ફરીથી મારો સ્વભાવ શું છે? જ્ઞાતાપણું. અને મારા જ્ઞાતા સ્વભાવથી કોઈ દી હું છૂટ્યો નથી, અને રાગ રૂપે હું કોઈ દી થયો નથી, અને તો પછી છોટવાનો પ્રશ્ન ક્યાં છે? આજ ગુરુદેવજી પણ વારે લીધી છે. ફરીથી હું રાગ હતો ને છીટો, એ કોને માટેની વાત છે? બે પરે માટેની વાત છે. સ્વભાવમાં તો રાગનો સદભાવ હોય તો શું થાય? તો કોઈ દી છૂટે નહીં, તો પ્રત્યાખ્યાનનો પ્રશ્ન જ નહીં રહે. અને પર્યાયમાં નહીં હોય તો શું થશે? તો પૂર્ણ વિતરાગ થઈ જશે, તો પછી તોય છોડવાનો પ્રશ્ન નથી. સ્વભાવમાં હોય તો છૂટે નહીં, અને પર્યાયમાં ન હોય તો ત્યાગ કરવાનો પ્રશ્ન નથી. તો સ્વભાવમાં નથી એ અપેક્ષાએ ત્યાગ કરું એવું નામ પણ મને લાગુ પડતું નથી. પણ પર્યાય અપેક્ષાએ હતો અને હવે ઉત્પન્ન નથી થતો, તો ત્યાગ કર્યો એમ નામ આપવામાં. આજ બહુ સુંદર રીતે આચાર્ય દેવે વાત આપણને એ લીધી છે. ગુરુદેવજી પણ આજ ઘણા જુદી જ રીતે ખુલાસા આપણને એ કર્યા હતા. તો ફરીથી દસ લક્ષણ પર્વનમાં આજે એ નવમો દિવસ છે ઉત્તમ આકિંચન્યનો, અને રત્નત્રય પર્વનો આજે પ્રારંભ થઈ રહ્યો છે. એમાં 8 ગુણથી શોભિત કુંદકુંદ આચાર્યદેવ જેવાએ પણ સમયસારના નિજરા અધિકારમાં એક એક અંગની શું લખી છે? ગાથા લખી છે. એક એક અંગની એક એક ગાથા. એનાથી શું લાગે છે? એ સમ્યક દર્શન, અને એ સમ્યક દર્શન સેનાથી શોભે છે? આવા 8 અંગથી શોભે છે. જૈન દર્શનમાં એટલી નિસંગતા હોય છે કે કોઈ કદાચ દેવ આવીને પણ કે તો પણ એમાં ક્યારેય શંકા, પરીક્ષા માટે પેલા દેવ આવતા હોય છે તો પણ એમાં ક્યારે પણ શંકા એ થતી, એ 8 અંગની 8 કથા પણ આવતી હોય છે. એમાં અમૂળમાં દેવ રેવતી રાણીની આવે છે ને, 25મા તીર્થંક સમોસણ આવ્યું છે. તો કોઈ કહે ચાલો કમસ્તું ભલે ના આવ્યું, જરા જો અમસ્તી નજર, તો એ ન્યાથી બહાર પણ નહીં કે આ 25મા કોઈ કાળે હોઈ શકે નહીં, ખાલી જોવા ખાતર. આ બધામાં શું થતું હોય સામાન્યપણે? જેમ મહાવીર ભગવાનમાં આવે છે ને કે નાના બાળક હતા, રાજકુમાર હતા, ત્યારે એમની વીરતાની પ્રશંસા દેવોમાં થાય, ચર્ચા થતી. તો એક દેવને એમ થાય, લાલો ટેસ્ટિંગ કરીએ, પરીક્ષા લઈએ. તો આવે છે ને એકદમ ભયંકર સર્પનું રૂપ લે છે, અને બીજા રાજકુમારો તો કહેવા છે ડરના મારા ભાઈ, અને પોતે એટલે એ પ્રકારની. એવી જ રીતે આમની નિસંગતા અને દ્રઢતાની, અમૂળતાની શું હતી એની ચર્ચા ચાલી. તો એક દેવે શું કર્યું? આર્ટિફિશિયલી કેવો અવાજ કર્યો કે અહીંયા ભગવાનનું સમોસણ આવ્યું, ચલો સાંભળવા. બધે હોય ને પેલા જયારે આવતા તો બધાને એક કુતૂહલતા થઈ, ચલો જઈએ જઈએ. તો કોકે આમને કીધું રેવતી રાણીને કે ચલો આવ્યું છે. એને એ વખતે આ એક દ્રઢતા કેવી છે, કદાચ કદાચ આવ્યું હશે, કદાચ આવ્યું હશે ને હું રહી જઈશ. તો શું છે એક જે આ એક શું દેખાડે છે? એની શ્રદ્ધાની નિસંગતા નથી. તો આવો વિકલ્પ આવશે કે હોઈ શકે જ નહીં એને, અને એ રીતે એવી દ્રઢતા અને એવી અમૂર્તતાની. તો એ પ્રકારના પણ એમાં હોય છે, એની પણ આજની આરાધના છે. ખરેખર તો જીવન આખું સર્વાંગે આરાધનામય હોવું જોઈએ. ગુજરાતીમાં કહીએ પૈસાની મમતા ક્યાં હશે? કેટલાકમાં વ્યાપી હશે, ખાલી શબ્દોમાં કે મનમાં કે કાયામાં ક્યાં હશે? આકાશ રગે રગે જેને કહે ને મમત્વ ભાવ પડ્યો છે ને, એની જગ્યાએ આત્માના પ્રદેશે પ્રદેશે આરાધના થવી જોઈએ. હું મારું જીવન સર્વાંગે આરાધનાને સમર્પિત કરી દઉં છું. જેમ ઘણાને ઓલે દેશભક્તિ એવી હોય કે દેશને ખાતર કેવું થઈ જાય, શહીદ થઈ જવું ભલે શહીદ થાય ને, એમ આપણે આપણું જીવન સર્વાંગે કોને હું અર્પણ કરું છું? મારા આત્માના હિતને માટે. જગતની સન્મુખ મારે કોઈ માન સન્માન અપમાન અધિકતા કોઈ પ્રકારથી ગૌણતા કરીને એકમાત્ર સ્વરૂપની સાધના, અને આવું જેને જીવન થશે તો એ ઉપકારી પ્રત્યે સહજપણે ભક્તિનો ભાવ ઉછળા વગર રહેશે. કોઈ કહેને કરવું એ તો કોઈ કૃતજ્ઞતા છે, સહજપણે એ ભક્તિનો ભાવ. અરે આ કાળે આવો માર્ગ જેના નિમિત્તે મળે એના માટે શું પ્રભુ ચરણ કરે, એવી સહજ ભાવના થયા વગર રે નહીં. તો અહીંયા આપણે હવે લઈએ 491 પાના ઉપર છે શરૂઆતમાં. જો પહેલી સુંદર ગાથા 34 થી ઉપરથી જ ગુરુદેવસિંહ પ્રવચન કરે છે. 491 પાના જ લીધું ને, ફરીથી એ લેવાની આખી વાત. અને આજ થોડી વાત એક કઈ ચાલતી હતી વચ્ચે વચ્ચે કઈ આવતી હતી, 155 ગાથાની વાત આવતી હતી ને. કયો અધિકાર હશે લગભગ? પુણ્ય પાપ અધિકારમાં. અને વાત શેનાથી આવી? જો કેવી કેવી કોઈના કલ્પના કે કુતર્ક કે જે કહો, તે વખતે એક એવો અભિપ્રાય આવતો હતો કે કુંદકુંદ આચાર્ય દેવે ગાથામાં તો સાવ સહેલી સરળ વાત કરી છે, આ અમૃતચંદ આચાર્ય દેવે ટીકા કરીને શું કર નાખી, અઘરી કર નાખી. એના ઘણા પોઈન્ટ કે જીતી ઇન્દ્રિયો એટલે અમે તો આ કાન બાન ફોડી નાખવાની એ હતું, એની બદલે આચાર્ય દેવે કરીમાંથી શું વાત કાઢી, ત્રણ દ્રવેન્દ્રી ભાવેન્દ્રી અને એના વિષયો એને જીતવાની વાત. એવી જ રીતે અહીંયા શેની વાત આવી, પચખાણની વાત આવી. તો પચખાણ એટલે અમે તો સમજીએ બધી વસ્તુ છોડી, કારેલા ના ભાવે તો ને એ ત્યાગ કર્યો કહેવાય ને. આખી વાત આચાર્ય દેવે એક પણ પરદ્રવ્યની વાત નથી લીધી, એમાં શેની વાત લીધી છે, પર ભાવને ત્યાગીશ તો એના નિમિત્તનો પણ સહેજ છૂટી જશે તને. અને એ પરભાવ ઓળખીશ કેવી રીતે? તું કે મારું જ્ઞાતા સ્વભાવ પણ જેમાં નથી એ બધા મારા માટે કેવા છે. અને શબ્દ છેલ્લો શું છે, તેથી નિયમથી જાણ છે ને ગાથામાં છેલ્લી શું છેલ્લો પદ ગુરુદેવ શીખ્યો યાદ કરતા હતા, જ્ઞાન પ્રત્યાખ્યાન છે. જ્ઞાન પ્રત્યાખ્યાન એટલે શું? આ પ્રત્યાખ્યાન એ કોઈ પર પદાર્થનું પરિણમન નથી, આ પ્રત્યાખ્યાન એ જ્ઞાન એટલે કે આત્માનું પરિણમન છે. આત્મા પ્રત્યાખ્યાન શબ્દ શું આવ્યો છે? સમયસારમાં જે ગાથા આવે છે ને, મુજ આત્મ નિશ્ચય જ્ઞાન છે, મુજ આત્મ દર્શન ચરિત છે, મુજ આત્મ પ્રત્યાખ્યાન ને મુજ આત્મ સંવર યોગ. આ બધી પણતીને કેના રૂપે લીધી? જ્ઞાનમય. જ્ઞાનમય એટલે કેનામય? આત્મામય છે. હવે તો એ વાત આપણને, તો 491 પાને ઉપરથી બીજી લાઈન લઈએ, સમસ્ત પરભાવો કો એ પરભાવ વિકારી ભાવ ઉનસે અપને સ્વભાવ ભાવ સે વ્યાપ્ત ન હોને સે. જો આ કારણ આપ્યું આપણને, આ વિકારી રાગાદી ભાવ પરભાવ કેવી રીતે સિદ્ધ કર્યા, સાબિત કેવી રીતે કર્યા, કે એ પરભાવ વિકારી ભાવ પોતાના સ્વભાવ ભાવથી વ્યાપ્ત નથી, મારો એમાં જ્ઞાનમય સ્વભાવ વ્યાપ્ત થતો નથી, અને માટે એ કેવા છે, પરભાવ છે. અને આમ શું નક્કી કર્યું, આ પરભાવ છે એમ કહીને શું નક્કી કર્યું, કોણ ત્યાગ કરવા યોગ્ય છે એનો જો નિર્ણય નથી તો ત્યાગ કોનો કરશો? આપણે કોના અવલંબે ત્યાગ કરવો છે, કોનો ત્યાગ કરવો છે એ પણ જો નિર્ણય નથી તો કોનો ત્યાગ કરશો અને કોનું અવલંબન લેશો? તો અવલંબન લેવા માટે કયો વિષય આપ્યો? આ ભગવાન જ્ઞાતા દ્રવ્ય વિષય દેખાડ્યો. અને આ રીતે કરીને એમાં શબ્દ ગુરુદેવ બીજો ખાસ ટીકામાં પણ છે, એમ
નિશ્ચય કરીને, શબ્દો તો એ થોડુંક ચાલો ગાથાના શબ્દોથી લેશું તો વધારે ખુલાસો આપણને ખ્યાલ આવશે. 34મી ગાથા મૂળ શાસ્ત્રમાં આપણે જોઈએ, 74-75 પાનું છે ને, એમાં 75 પાનામાં પહેલા શબ્દો 3, આત્મામાં નિશ્ચય કરીને. ફરીથી કોનો નિશ્ચય કરીને? નિશ્ચય કહો, નિર્ણય કહો, નક્કી કરીને. કોને? પેલું તો શું નક્કી કરવાનું છે? પેલો તો વિષય. કયો વિષય? કે આ ભગવાન આત્મા જ્ઞાતા દ્રવ્ય, આ વિષય આપ્યો કે આ ભગવાન જ્ઞાતા દ્રવ્ય છે, એના અવલંબે આ આખું થવાનું છે. એક વિષય, જેમ 73 નંબરની ગાથા સમયસારમાં છે, એ શેની માટેની છે? છું એક શુદ્ધ મમ, એ શેના માટેની વાત છે? કે આશ્રવના નિવૃત્તિની. 72મા ગાથામાં આપ્યો ને અશુચિ, એ બધા એનાથી નિવર્તન કરે, એટલે એનાથી પાછા હટવું. તો એની વિધિ શું? આશ્રવથી નિવૃત્તવાની વિધિ શું? તો પેલું શું આપ્યું? છું એક શુદ્ધ મમત્વહીન હું જ્ઞાન દર્શન પૂર્ણ. એ શું આવ્યું? વિષય આવ્યો, જેના અહીંયા ભગવાન જ્ઞાતા દ્રવ્ય. પછી બીજી લાઈનમાં શું છે? એમાં રહી સ્થિત લીન, એમાં એ શું આવી? વિધિ આવી. પહેલો નિર્ણય શેનો કરવાનો છે? કોના અવલંબે, કોના આશ્રયે મને આ ધર્મની વિતરાગી મોક્ષ માર્ગની પ્રણતિ થવાની? અને એ માટે બહુ જ જીવનમાં આ નક્કી કરવા જેવું છે, ક્યાંય પણ શબ્દોની રચનાની માયાજાળથી ફસાવું નહીં. ધ્યેય તત્વના યથાર્થ સમજણ વગર ક્યારે યથાર્થ ધ્યાન થવાનું નથી. ધ્યાનની વિધિ દેખાડનાર કદાચ મળી જશે, ધ્યેય તત્વ જેના હાથમાં નથી એને ક્યારેય ધ્યાન થવાનું નથી. અને એટલા માટે આ કોઈ પણ વિષયમાં પેલો શું દેખાડે છે? તારો ધ્યાનનો ધ્યેય શું છે, વિષય શું છે. બીજી એક વાત, આપણને બધાને ધ્યાન આવડે છે કે નથી આવડતું? કે શીખવું, એની શિબિરમાં જવું પડે ને? જવું જ પડે ને? ધ્યાન આપણને આવડે છે કે નહીં? આવડે છે, કરીએ છીએ. અરે ધ્યાન વગરનો કોઈ આત્મા જ નહીં હોય. આર્ત ને રૌદ્ર ધ્યાન કરીએ છીએ. હા, આર્ત ને રૌદ્ર ધ્યાન શું કામ થયા? કે ધ્યેય સાચું નથી લીધી એટલે વિપરીત થયા છે. અને ધ્યેય તત્વ સાચું આવશે તો એ જ ધર્મ ધ્યાન રૂપે પરમી જશે. શિબિર ધ્યાનની ન હોય, શિબિર ધ્યેય તત્વ માટેની હોય. વસ્તુ જ્યાં એને ખ્યાલમાં આવે છે, અને હંમેશા જ્યાં રૂચિનો ઉપયોગ જામે છે એ ધ્યાન તત્વ છે. શું છે? જ્યાં રૂચિ ઉપયોગ કેવું થઈ જાય છે? સ્થિર તત્વ એને એવો વિષય બતાવ રૂચિને કે જેના પ્રયોજન સુખની પ્રાપ્તિ કરાવે, એવો જો વિષય હાથમાં આવ્યો તો ઉપયોગને પણતિયમાં સ્થિર થયા વગર રહેશે નહીં, અને એનું નામ ધ્યાન છે. તો અહીંયા પણ આપણને બહુ જ સુંદર રીતે જેમ એમાં એમાં રહી સ્થિત લીન, એમાં શીઘ્ર આસવ છે, આ એનો નિર્ણય છે. અને નિર્ણય પછી એનું શું થાય છે? પ્રયત્ન થાય છે તો પરિણમન થાય છે. એમાં અહીંયા એમ આવ્યું, એમ આત્મામાં નિશ્ચય કરીને, અને પછી આખી શું કરે છે? એની વિધિ બતાવે છે. તો પેલું વિષયમાં બતાવ્યું, અને તે એટલે કોણ? ટીકામાં આપણે વાંચીએ 34મી ગાથા ટીકામાં, આ ભગવાન જ્ઞાતા દ્રવ્ય છે તેની હવે વાત. તે અન્ય દ્રવ્યના સ્વભાવથી તથા અન્ય સમસ્ત પરભાવોને છે. હવે કોની વાત કરી? હવે જે વાત, જે ત્યાગવા યોગ્ય કોણ છે એની વાત છે. ઓલું કોણ છે? અવલંબન લેવા યોગ્ય, આશ્રય લેવા યોગ્ય, આધાર લેવા યોગ્ય એની વાત કરી. અને હવે કોણ છોડવા યોગ્ય? હોય છે કે નહીં? આપણે જયારે ચાલીએ છીએ ત્યારે પેલો પગ શું છે? કોકને આધારમાં આવે છે ને, પછી પાછલો પગ ઉભો થાય છે ને. આગલો પગે કોઈનું હજી અવલંબન ન લીધું, કોઈ પગથિયા ઉપર પગ ન હોય અને બીજો પાછલો પગ ઉડી ઉભો થઈ જશે તો શું થશે? એમ અહીંયા પેલું કે તું આનું અવલંબન લે, આ ભગવાન જ્ઞાતા દ્રવ્ય. હવે શું કોણ છોડવા યોગ્ય છે કે અન્ય દ્રવ્યના સ્વભાવ, જો આ કોઈ પણ રાગાદી પ્રભાવ સ્વભાવના લક્ષે થાય તેનું નામ શું હશે? સ્વભાવ ભાવ હશે. અને પરના લક્ષે થયા તેનું નામ શું? પરભાવ હશે. અન્ય દ્રવ્યના સ્વભાવથી કે એના લક્ષથી થતા અન્ય પાછા કેટલા લેવા? પરભાવોને હવે શું કરે છે? ત્યાગે છે. પરભાવને શું કરે છે? ત્યાગે. હવે એનાથી રિવર્સ વાંચે, ક્યારે ત્યાગે છે? જાણીને. કેવા પણે જાણીને? પરપણે જાણી. અને શું કામ એ પરપણે છે? કે મારા સ્વભાવ ભાવ વડે તે વ્યાપ્ત નથી. ખ્યાલ આવી જાય છે? એક પછી એક આચાર્યદેવના શબ્દોને સ્ટેપથી જઈએ તો પેલો વિષય દેખાડ્યો અને બીજો શું દેખાડ્યો? બીજા પરના સંગે નિમિત્તે લક્ષે થતા ભાવ કેવા છે? પરભાવ. અને પરભાવને શું કરવા છે? ત્યાગવા છે. એક પોતાના સ્વરૂપ અસ્તિત્વમાં કંઈક બીજું આવે એનો હંમેશા ત્યાગ જ હોય છે. સોનું હોય, સોનું એની સાથે એવી ધાતુ પિત્તળની ભેળવી દીધી તો શું થાય? સોનું સોનું શુદ્ધ કહેવાય ને? કેમ? એની જાત જ એની જેવું જ કલરનું છે. એનો કલર છે પણ એનો સ્વભાવ નથી. અરે પિત્તળને એની વાત જવા દે, પ્લેટિનમ કદાચ નાખીએ તો સોનું કેવું કહેવાય? સવાયુ શુદ્ધ કહેવાય. સવાયુ શુદ્ધ, પ્લેટિનમ વધારે કિંમતી છે સોના કરતા. એમાં એના સ્વભાવથી વિરુદ્ધ છે તો એના માટે પરભાવ છે. આ તો એ પરભાવને એ મારા સ્વભાવ વડે વ્યાપ્ત નથી માટે પરભાવ છે તો તેને પરપણે જાણે છે તો તેને ત્યાગે છે. તેથી એ સિદ્ધાંત થાય સિદ્ધ થાય છે કે જે પહેલા જાણે છે તે જ પછી ત્યાગે છે. અને તેથી જ્ઞાન પ્રત્યાખ્યાન છે. જે પેલો જાણે છે કેવા? ફરીથી કેવા પણે જાણે છે? પરપણે જાણે. શું કામ પરપણે જાણે છે? કે મારો સ્વભાવ ભાવ એમાં વ્યાપતો નથી, પરના લક્ષે થયેલા છે માટે તે પરભાવ છે. અને એ પરભાવ પણ જાણે છે તો તેનો ત્યાગ કરે છે. સ્વભાવ રૂપે જાણશે તો ગ્રહણ કરશે. અને આથી જે જાણે છે ત્યાગ, બીજો કોઈ ત્યાગ નથી. એમ આત્મામાં નિશ્ચય કરીને પોતાના રાગમાં નિશ્ચય નહીં થાય, જ્ઞાનમાં નિર્ણય થશે. આ નિર્ણય કરીને હવે શું કરે છે? ત્યાગવા યોગ કોણ છે? હવે પરભાવ પ્રત્યાખ્યાન. ત્યાગના સમય પ્રત્યાખ્યાન કરવા યોગ્ય જે પરભાવ, પ્રત્યાખ્યાન કરવા યોગ્ય પરભાવ હોય, આકુરતાના કારણ હોય, સ્વભાવ ભાવથી વિરુદ્ધ હોય, અશુદ્ધ મલિન હોય, એ બધા કેવા છે? એ પરભાવ છે. બીજાના સંગમાં છે. એક સફેદ કપડામાં કાળા રંગની ડિઝાઇન અથવા સફેદ કપડામાં લાલ પીળા રંગની ડિઝાઇન, એ શું છે? એ પરભાવ નથી. એમાં લાલ પીળો ડાગ પડે એ પરભાવ છે. એક દ્રષ્ટાંત રૂપે ભલે લામાં એ છાપી જ છે પણ એ ડિઝાઇન હશે ને, એને ક્યારે સાબુથી સાફ કરવા નહીં કહીએ. એને કદાચ કોઈના પીળો રંગ લાગી ગયો, કોઈ લાલ રંગ લાગી, તો એના માટે શું હશે? એ ઓલું તો એક દ્રષ્ટાંત રૂપે છે કે એની સહજ ડિઝાઇન એવી કલરફુલ, તો એને ક્યારે નહીં ડ્રાય ક્લીનર વાળા કહેશું કે આ ડિઝાઇનનો કલર કર, તો કોને કહેશું આપણે? આ આખું સમજ કે પરભાવ બીજાના સંગમાં થયેલો ભાવ, એ પરભાવ કેવો છે? પ્રત્યાખ્યાન ત્યાગ કરવા યોગ્ય જે પરભાવ. અને એનું હવે શબ્દ શું છે આગળ? ઉપાધિ માત્રથી પ્રવર્તેલું ત્યાગના કર્તાપણાનું નામ. એ કેવો છે પરભાવ? એ કેવો છે ઉપાધિ? ઉપાધિ લાગે છે કે આપણે બહુ નેચરલી એક્સેપ્ટેડ કરી લીધો છે. નહીં, અત્યારના આપણે કેવા છીએ? સંસારી છીએ કે સિદ્ધ છીએ? પર્યાયની વાત. સરસ, બે છીએ તો સ્વભાવથી, પણ પર્યાયમાં કેવા છે? કેટલા ટકા? 100-100 ટકા. અને સંસારી હોય ને શું હોય? રાગદ્વેષ હોય જ ને? ઉપાધિ ભાવ હોય જ ને, એટલે આપણે કઈ અમે સહજ સ્વીકારી લેવાનું ને. જીવનમાં જેને ઉપાધિ લાગશે એનો નિરંતર ખેદ હશે. જો ખેદ ને ખટક નથી તો સમજી લેવું મેં ઉપાધિ માની નથી. જીવનમાં મારા સ્વભાવથી વિરુદ્ધ જે કોઈ ભાવ છે મારા માટે ઉપાધિ છે, અને એનું નિરંતર મારે ત્યાગ કરવો છે, છોડવું છે, એવી નિરંતર ભાવના રહી. પુણ્યના ઉદયથી મળેલી સામગ્રીને આપણે ક્યારેય ઉપાધિ રૂપે નથી વિચારતા. એક સુખ એટલે આપણે કલ્પના કરી લીધી છે, મારી અભિપ્રાયને અનુરૂપ પરિણમન બીજાનું થાય એ મારા માટે સુખ છે. ઈચ્છિત સંયોગની પ્રાપ્તિ એ મારા માટે સુખ છે. અને અથવા બીજા જ કોઈ જીવો હોય મારા અભિપ્રાય પ્રમાણે એનું પરિણમન થાય એને માની લે હું સુખી છું. આવી વ્યાખ્યા થોડે ઘણે અંશે તો સાચી હશે ને, થોડે ઘણે હશે, ભલે સર્વાંગ નહીં, થોડે ઘણે અંશે, થોડે ઘણે તો હા પાડવી પડશે ને. જીવનમાં ફરીથી નિયમ, સુખ ક્યારે પણ પરાશ્રયે પરાધીન નહીં હોય. સુખ એનું નામ છે જે સ્વાધીનપણે એ પ્રગટ થાય તેનું નામ જ સુખ છે. પરાધીનતામાં પરાશ્રયમાં માત્ર માત્ર દુઃખને ઉપાધિ જ છે જીવન. અને જગતમાં આમ સામાન્ય ઉપાધિ શબ્દનો અર્થ ક્યારે આપણે વાપરતા હશે? સામાન્યપણે બોજો ને એવું પણ ક્યારે વાપરે, બોજો ને એ બધું ક્યારે લાગે? પોતાના ઘરનું કામ હશે ને એને હોંશે લાગશે, એને ઉપાધિ નહીં લાગે. અને બીજાનું કઈક કામ કરવાનું લાગશે ને તો એના માટે બોજો ને ઉપાધિ. બહુ દરેકે પૂછે પોતાના ઘરે પ્રસંગ હોય ને કરતો હોય તો ઉલટાનું એને શું છે? હોંશે હોંશે નહીં, થાક જ ન લાગે જેને. ગુરુદેવજી એના માટે એક સરસ કહે છે, રાગને કારણે રાગડા બેસી જાય છે અને તોય ગાયા કરે છે. મેં આ તો આપણા પરિણામો જોઈને ગુરુદેવ આપણા ઉપર કરી છે, આપણને ખેદ થવો જોઈએ કે આવું આપણું જીવન છે. રાગડા તો સમજી જાય ને, રાગ ને વસ બેસી જાય, રાગ બેસી તોય પણ રાગડા. આ જીવનમાં એક બુજ આપણી એક હોય છે, સ્વાધીનતાના પોતાના કાર્યમાં કાર્ય ઉપાધિ બોજો નહીં લાગે. દુકાનમાં હવારથી હાંજ કદાચ ભીખા બેસીને ધંધો જો થતો હશે તો ઉપાધિ નહીં લાગે. અને ક્યાંક બીજે કરે શું થાય, અમારે કરવું પડે છે, બીજાનું જ્યાં કરતા હોય તે. આ એ જ વાત અહીંયા છે કે રાગાદી ભાવ જે બધા કેવા તને લાગવા જોઈએ, ઉપાધિ જો લાગશે તો એને છોડવાનો તો પ્રયત્ન કરીશ, પણ સહજપણે મારે કરવા યોગ્ય છે, મારી ફરજ છે, કરવું જોઈએ એવું જો એને સ્વીકારી લીધું તો એને ત્યાગવાનો તો કોઈ પ્રશ્ન જ નથી. તો ઉપાધિ માત્રથી પ્રવર્તેલું અને હવે શું છે, ત્યાગ કરતા પણાનું નામ. રાગને કરું એવો અભિપ્રાય તો નહીં, રાગને છોડવું એ પણ એક શું છે, નામ માત્ર પર્યાયની અપેક્ષા. આવું હોવા છતાં પણ શબ્દ વાપરો, આચાર્યદેવ કહે છે પર્યાયમાં આવો શબ્દ વપરાય છે એની ચિંતા નહીં કરતા, પર્યાય સાપેક્ષતા એ રાગ હતો ને રાગ છોડ્યો એ દેવાય. અને છતાં પણ કહીને હવે એક બીજી અપેક્ષા રહી ગઈ છે, પરમાર્થી જોવામાં આવે તો. ત્રિકાળી દ્રવ્યને જોવું એટલે શું છે, પરમાર્થ છે, શુદ્ધનય છે, નિશ્ચય છે, યથાર્થ વાસ્તવિક છે. જોવામાં આવે તો પર ભાવના ત્યાગ કરતાપણાનું નામ પણ પોતાને, પોતાને નથી એટલે કોને નથી, કોને નથી, કોને નથી, મને નથી. હજી આત્મા આમ જીધું ને બીજે જેમ નહીં, મને નથી તો હું કોણ છું, તો હું કોણ છું. જ્ઞાતા દ્રવ્ય, જાણનાર તત્વમાં ક્યારે પણ ગ્રહણ ત્યાગ હોઈ શકે નહીં. જ્ઞાતાપણામાં નિરંતર જ્ઞાતાપણું જ હોય, છે તો જાણે છે અને નથી તો પણ જાણે છે. સાતાના ઉદય પુણ્યના ઉદય અનુકૂળ સામગ્રી છે તોય જ્ઞાન શું કરે છે, જાણે છે. સાતાનો ઉદય પલટીને અસાતાનો પાપનો ઉદય આવ્યો, સંયોગ છૂટે છે, જ્ઞાન શું કરે છે. અરીસાને સામે હીરો આવ્યો તો અરીસામાં શું થાય, વધારે થોડુંક શું થાય, બ્રાઇટનેસ થતું હશે ને, ઝબકતું હશે. અને કાદવ આવ્યું તો એ શું થઈ જાય, થોડું અરીસામાં તો ફરક પડે ને, કઈ બે માં ફરક નહીં, કઈ કાદવ ને હીરામાં ફરક ખરો કે નહીં, ફરક ખરો કે નહીં, ફરક ખરો ને. હીરો કિંમતી છે અને કાદવ તો નકામું છે ને. એક વાર જો હિત કરવું હોય ને તો તારા રાગ ને પૂછીશ નહીં, તારા જ્ઞાન ભાવ ને પૂછશે, જેવું છે યથાર્થ તને બતાવી દેશે. આપણે કોને પૂછીને નક્કી કરીએ છીએ, મોહ ભાવને, રાગને પૂછીએ છીએ. રાગ તો બાયસ થઈને જ જવાબ આવવાનો છે. કોઈની પાસે પણ એક સલાહ કે એવું લેવા જઈએ, કોની પાસે જશું, એક સજ્જન હોય, નિષ્પક્ષ હોય ને, કે ભાઈ જેવું હશે, આપણો દોષ હશે તોય આપણે એવા પાસે જશું કે ગમતા પાસે, કોની પાસે જશું. ઘણી વાર એવું છે આપણે ગમતા એની પાસે જ જઈએ ને, તો એ આપણે અનુરૂપ કે તો જ માનશું, એનું પૂછવા તો જશું. આ આપણે આ બહુ પક્ષપાતપણાના અભિપ્રાય લૌકિકતામાં રહ્યા છે, તો અહીંયા તો શું છે, બોજ આ એક આ મહાપ્રયત્ન કરવા જેવું છે. કમસે કમ આ આરાધના દિવસોમાં એક તો નક્કી કરીએ, મારા જીવનમાં મને જ્ઞાન છે એ મારું જીવનમાં મુખ્ય રહેવાનું છે. હું જ્ઞાનપૂર્વકનો નિર્ણય લઈશ, મોહ ભાવનો કે રાગ ભાવનો નહીં. અરે અનાદિકાળથી તો એ તો કરતા આવ્યા છે, જે મારા રાગને પોષણ કરે સારો છે, ન પોષે એવું તો અનાદિથી કરતા, એમાં નવીનતા શું કર્યું છે. આ એક આખું જ્ઞાન માત્ર ભાવ પાસે. તો અહીંયા એક જોઈએ જ સ્વભાવથી તો એ રાગના કરતા ત્યાગ કરતા પણ નામ પોતાને નથી. ઓલામાં શું આપ્યું તું છે, નામ માત્ર છે ને શબ્દ હોવા છતાં, કારણ કે એમાં હતું અને ગયું બે આવ્યું તો ને સાત. હવે અહીંયા કે છે મને એ નામ પણ નથી. શા માટે નથી, શા માટે નથી, કારણ કે સ્વભાવમાં પેલા રાગ હતો અને હવે છે જ નહીં. સ્વભાવમાં નિગોદમાં હતા તો પણ ત્યારે તો હશે ને, અત્યારના ચાલો થોડાક મનુષ્યપણામાં આવી ગયા, થોડી સમજણમાં આવ્યા, પેલા તો રાગ હશે કે નહીં, નિત્ય નિગોદમાં હતા ત્યારે હતો તો કે નહીં. જે સરસ એના માટે આચાર્ય ન્યાય આપે છે, પોતે તો એ નામથી રહિત છે. પોતે એટલે હું ભગવાન જ્ઞાતા દ્રવ્ય, અહીંયા કોન્સ્ટન્ટ યાદ રાખું, હું પોતે એટલે કોણ, હું ભગવાન જ્ઞાતા દ્રવ્ય. પોતે તો એ નામ પણ મને લાગુ નથી પડતું, કારણ કે હું ક્યારેય જ્ઞાન સ્વભાવથી છીટો જ નથી. અને જ્ઞાન સ્વભાવથી છીટો નથી અને રાગનું કોઈ દી ગ્રહણ થયું નથી તો મેં છોડ્યું, એવો પ્રશ્ન ક્યાં આવે છે. કોઈ વ્યક્તિને પૂછશું નથી અપમાન કહેવાશે, સારું થયું તમે છૂટી ગયા. કારણ કે એનો અર્થ થયો કે એ તમે પેલા બંધનમાં જેલમાં હતા એ પ્રૂવ કરો છો. એમ સ્વભાવને જો આપણે વિચારશું કે એને રાગ છૂટ્યો, સ્વભાવે રાગ છોડ્યો, એનો અર્થ કે એ રાગમય તત્વ હતું. સુંદર આચાર્યદેવે બે જ વાત આપણને કરી દીધી છે કે એ ત્યાગની વાત છે તો પર્યાય અપેક્ષાએ છે, બાકી ત્યાગના વિકલ્પમાં અટકતો નહીં. અત્યાર સુધી શેના વિકલ્પમાં અટક્યા છે, કરવાના. થોડુંક અભ્યાસ કર્યો તો હવે ક્યાં વિકલ્પમાં અટક્યા, છોડવાના. અહીંયા કહે છે કે બે વિકલ્પથી રહીત હું ક્યારે મારા જ્ઞાન સ્વભાવથી છીટો જ નથી, અને સ્વભાવથી છૂટ્યો નથી તો રાગ રૂપે ક્યારે થયો નથી, અને તો પછી રાગનો ત્યાગ કરું એ પણ મારા માટે છે જ નહીં. તો શું છે, પ્રત્યાખ્યાન જ્ઞાન જ. જ્ઞાન સ્વભાવે ભગવાન આત્મા રહ્યો છે એવો જ્યાં સ્વીકાર થાય છે તો પર્યાયમાં જે પૂર્વે હતો એ હવે ઉત્પન્ન થતો જ નથી. માટે જ્ઞાન તે પ્રત્યાખ્યાન છે. જ્ઞાને એને પરભાવ રૂપે જાણ્યા તો એનું હવે ગ્રહણ જ થતું નથી, તો તેનો ત્યાગ એમ કહેવામાં આવે છે. અને હવે છેલ્લો શબ્દ વાંચી લઈએ, ગુરુદેવે પણ લીધો તો એમ અનુભવ કરવો. આવ્યો શબ્દ ઓલામાં શું હતું, પહેલી જ 75 પાને પહેલા શબ્દો, આત્મામાં નિશ્ચય કરીને, અને છેલ્લે ક્યાં લિંક લીધી, આનો અર્થ શું છે, નિર્ણય કરજે પણ અનુભવ સુધી પહોંચે. શું છે? એટલે આ જ્ઞાતિ જ્ઞાન લીધું ને, ઠેઠ પેલું શું લીધું તે? આત્મામાં નિશ્ચય કરીને નિર્ણય કરજે પણ નિર્ણયના વિકલ્પમાં અટકતો નહીં તો અનુભવ સુધી પહોંચે તો જ યથાર્થે ત્યાગ કર્યો એમ કહેવામાં આવે. તો સુંદર આરાધનાના દિવસોમાં આપણે પણ એક જ્ઞાતા દ્રવ્ય કમ સે કમ આજ નિર્ણય કરીએ કે હું શરીર નથી, હું રાગ નથી, હું રાગને છોડું એવો વિકલ્પ મારામાં નથી, હું એક ભગવાન જ્ઞાતા દ્રવ્ય છું.
એક 5 મિનિટ સૌને બેસવા વિનંતી. 5 મિનિટ
જય જીનેન્દ્ર. આપણી વચ્ચે અત્યારે ઢસાલાથી મુમુક્ષુ ભાઈઓ આવેલા છે એક આમંત્રણ આપવા માટે ઢસાલા જીન મંદિરથી, જ્યાં પૂજ્ય ગુરુદેવ શ્રી લગભગ 1970 સાલમાં ઢસાલા ગયેલા હતા. તો એ ઢસાલાની અંદર જીન મંદિર બની રહ્યું છે, તો એના આમંત્રણ આપવા માટે ઢસાલાના મુમુક્ષુ જે ભાઈઓ આવ્યા છે તે આગળ આવે.
હલો, આપણી વચ્ચે અત્યારે ઢસાલાથી મુમુક્ષુ ભાઈઓ આવ્યા છે, જ્યાં ઢસાલાની અંદર જીન મંદિર બની રહ્યું છે. પૂજ્ય ગુરુદેવ શ્રી 1970 અંદર ઢસાલા ગયા હતા, તો ત્યાંના એક ભવ્ય જીન મંદિર ત્યાં ઓલરેડી બનવા જઈ રહ્યું છે અને તેનું પ્રતિષ્ઠા પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ ટૂંક સમયમાં આવી રહ્યો છે, તેનું આમંત્રણ આપવા માટે અહીંયા ભાઈઓ આવેલા છે.
સાદર જય જીનેન્દ્ર. 1970 को पूज्य गुरुदेव श्री, पूज्य बहन श्री बाबूभाई जी मेहता, इनके निर्देशन में सानिध्य में शिरपुर पंचकल्याणक हुआ. उसके बाद में पूज्य गुरुदेव श्री का चिखली आना हुआ, जहां पर उनके हाथों से उन्होंने ओम अंकीकृत करके हमारे वो जो भूमि है वो पावन की है. उसके पश्चात 2015 में 28 जनवरी को आनंद मामा जी विदर्भ में तीर्थ क्षेत्रों के दर्शन हेतु आए थे. उस समय फिर हमने उनको कहा आप भी ढासाला आइए. तो ढासाला आने के बाद में जब आनंद मामा जी ने देखा कि यहां जिन मंदिर नहीं है, स्वाध्याय भवन भी नहीं है, तो उसी दिन उन्होंने कहा कि यहां निर्माण कार्य होना चाहिए और उसी दिन इसका बीजारोपण हो गया. 31 जनवरी 1 फरवरी 2015 को इसका शिलान्यास हुआ और अभी 2 और 3 जून 2018 को इसका वेदी शिलान्यास, शिखर शिलान्यास, मान स्तंभ शिलान्यास का कार्यक्रम हुआ और अभी इसके बाद में दिनांक 22-23-24 दिसंबर को वेदी प्रतिष्ठा का आयोजन नक्की किया है. इस प्रकार से यह अपना संकुल बना है. यहां की संख्या मात्र 150 है. गांव तो छोटा है, गांव की संख्या 1200 के आसपास है. अपनी संख्या 150 है और पूरी मुमुक्षुओं की संख्या है, इसमें गैर कोई भी नहीं है. और चारों परिवार में जो संख्या 150 की है वो हर घर से कोई शास्त्री हो चुका है. अपना एक बालक अभी सोनगढ़ पढ़ रहा है, एक नागपुर पढ़ रहा है, एक कोटा पढ़ रहा है. इस प्रकार से हमने हर घर से हर बच्चे जो है कोई ना कोई रूप में संस्कार से जोड़ के रखे हैं. इस प्रकार से यह निर्माण कार्य हो रहा है. अभी यहां पर नीचे अपना मुख्य स्वाध्याय भवन बना हुआ है नीचे, जहां पर पूज्य गुरुदेव श्री की प्रतिकृति के साथ में 37 ग्रंथ भी अपन वेद में विराजमान करेंगे. उसके ऊपर अपना जिन मंदिर होगा उसमें 3 भगवान होंगे, आदिनाथ भगवान, महावीर भगवान, सिमंदर भगवान. और हमें बहुत गौरव की बात है कि जो सिमंदर भगवान विराजमान होंगे वो अपने यहां विलय पार्ला में जो पंचकलानक हुआ था उसमें प्रतिष्ठित हो चुके हैं. तो हमें बहुत गौरव की बात है. उसके ऊपर अपना पंचवारिधि शिखर मंदिर होगा और उसके ऊपर 31 फुट का शिखर होगा. इस प्रकार से पूरा 75 फुट का यह संकुल अपने विदर्भ प्रांत के अंदर महाराष्ट्र में पहला ऐसा संकुल जो गुरुदेव से के मंगल प्रभाव में आयोग में पहली बार पूर्ण होने जा रहा है, ऐसा अपना संकुल है. अभी वर्तमान में यहां पर स्वाध्याय भवन में पूज्य गुरुदेव सिंह का प्रवचन होता है. मेरे साथ में एक हमारे जो शास्त्री है वो उसका संचालन करते हैं. सुबह अपना वो पूजन विधन होता है, शाम को पाठशाला होती है और रात को 1 घंटा पूज्य गुरुदेव सिंह का स्टडी प्रवचन चलता है. अभी पुरुषार्थ सिद्धि उपाय के ऊपर अपने प्रवचन चल रहे हैं. इस प्रकार से यह अपना कार्य हो रहा है और उसके बाजू में ही लगकर अपन एक मुमुक्षु भवन बनाया है. ताकि वहां से जो अंतरिक्ष पाषणा शिरपुर आते हैं, कोई मुक्तागिरी आते हैं, कुंथलगिरी आदि सिद्ध सिद्ध आते हैं, और ये जो अपना स्थल है ये अपना नागपुर पुणे हाईवे पर है, औरंगाबाद से सिर्फ 2.5 घंटे का रास्ता है, नागपुर से भी 4 घंटे का रास्ता है। इस प्रकार से यहाँ यदि अपने कोई मोक्ष भाई बहन आते हैं तो उनके रुकने के लिए व्यवस्था हो सके, उनके शुद्ध भोजन की व्यवस्था हो सके, इसलिए हमने यहाँ भोजनालय का निर्माण किया है। इस प्रकार से ऐसा परिपूर्ण संकुल यहाँ पर आने के बाद में आपको स्वाध्याय मिलेगा, कुछ गुरुदेव से कुछ सुनने को मिलेगा, रहने की व्यवस्था होगी और भोजन की व्यवस्था होगी। ऐसा यह विदर्भ का पहला प्रथमत पूज्य गुरुदेव से के प्रभावना योग में बनने जा रहा पूरा यह संकुल है। स्वाध्याय भवन में 9 फोटो लगेंगी आचार्यों के साथ साथ, जिसमें आचार्य पुंडुगंध आदि के फोटो भी होंगे, श्रीमद राजचंद जी का भी जो फोटो होगा, पूज्य महेश्वरी का भी जो फोटो होगा। इस प्रकार से अपना संकुल हो रहा है। कुछ हमारा जो अभी कार्य है 70-80% पूरा हो चुका है, मात्र 2 वर्ष में हमने पूरा संकुल पूरा किया है और अगले महीने तक अंत तक हमें पूर्ण करना है। हमारी कुछ जो भावना है कि अभी मुमुक्षु भवन जो हम लोगों ने बनाया है उसका हमें सहयोग अपेक्षित है, उसके लिए हमने राशि 25 लाख रुपए रखी है। पूर्ण मुमुक्षु भवन जिसमें नीचे का हॉल होगा, ऊपर 2 कमरे हुए और उसके ऊपर 2 कमरे हो गए। इसके साथ साथ जिन मंदिर में 6 जिनवाणी चरण कमल स्थापित करना है, जिसकी 1 जिनवाणी की राशि 1 लाख रुपए रखी है, उसमें जिनवाणी भी होगी और आचार्य के चरण भी होंगे। साथ साथ अपना जो स्वाध्याय भवन होगा उसमें 37 ग्रंथ स्थापित करना है, जिसकी राशि 1 वेदी की हमने 21,000 रखी है। इस प्रकार से यह यदि पूरा होता है तो अगले महीने के अंत तक यह पूरा संकुल पूरा होके हम सबके लिए समर्पित होगा और एक पूज्य गुरुदेव जी की वाणी देशना जो वहां पे खिलनी रही है वो आगे भी चलती रहेगी। इस प्रकार से यह राशि है, आप सबका सहयोग होवे ऐसी हमारी भावना है।
अपने सब डसाला मोक्ष मंडल में अपने आभार मानिए छे और अभी हम लोग के पास जो राशि आएगा वो आपको बताया जाएगा। आप आ जाइए।
खाली जे एक ज में जे हमने अपील करी थी आवती काले अपने संवत्सरी ना दिवसे करवाना चाहिए, तो जे काले बद्दा अपने नाम जाहिर करवाना चाहिए। हूँ इच्छु कहीं बैठेला एक एक जन जेने अनुकूल थे एक एक जन पोताना 15-15 हजार रूपया लखावे। तमने सबने खबर छे के बहनों तो बधा एमने अपने बधाने खबर छे के एनी पोतानो बचावेला पैसा होय छे, तो आ उत्तम तक बहनों तो कोई चूकशे ज नहीं। कारण के वधारे वधारे पैसा अपने जयरे जोया था बधा बहनों राते ज बधा घर में बेसी गया था ने बहनों एमनी तप्पी मांथी काढ्या था। आज इच्छू के बधा बहनों आवो सुंदर लाभ न चूके અને એ બધા જ અહીંયા લખાવે આવતીકાલે આપણે જાહેર કરશું। હવે આ અહીંયા જે અવાજ ન કરો અને એક પિંકીબેન એક એમની ભક્તિ જે બનાવેલી છે એ ભક્તિ કરે
15,000 રૂપિયા કાશ્મીરાબેન ભાયણી, 15,000 રૂપિયા વિજયભાઈ ભાયણી અને બીજા સ્વામી વાત્સલ્ય ખાતે વિજયભાઈ ભાયણી 2,500 રૂપિયા જ્ઞાનખંડ ખાતે અને 2,500 રૂપિયા પાઠશાળા ખાતે, 15,000 રૂપિયાના 2 ધીમંતભાઈ સંઘવી, 15,000 રૂપિયા 1 ના 2 એક મુમુક્ષુ પરિવાર તરફથી, 5,000 રૂપિયા સ્વામી વાત્સલ્યમાં અસ્મભે વસાણી અને 1,000 રૂપિયા સંગીતા ધીમંત સંઘવી સ્વામી વાત્સલ્ય ખાતે એ પ્રમાણે પ્રાપ્ત થયેલ છે। બાકીની રકમ આપણે આવતીકાલે સવારે જાહેર કરશું। જય જીનેન્દ્ર, અત્યારે લખી લેજો,
રકમો હોય બધા લખાવી દેજો, આપણે આજે સાંજે આવતીકાલે સવારે બધા જાહેર કરી દેશું અને બધું લિસ્ટ પછી આપણે છેલ્લે બોલી જશું।
પિંકી એક ભક્તિ લે,
મોક્ષ કે પ્રેમી હમને, મોક્ષ કે પ્રેમી હમને કર્મો સે લડતે દેખે, મોક્ષ કે પ્રેમી હમને કર્મો સે લડતે દેખે, મખમલ પર સોને વાલે, મખમલ પર સોને વાલે ભૂમિ પર ચલતે દેખે, મખમલ પર સોને વાલે ભૂમિ પર ચલતે દેખે, सरसों का भी एक दाना जिनके तन में चुभता था,
सरसों का भी एक दाना जिनके तन में चुभता था,
सरसों का भी एक दाना जिनके तन में चुभता था,
सरसों का भी एक दाना जिनके तन में चुभता था,
काया की सूत छोड़ी, काया की सूत छोड़ी, गीदड़ तन खाते देखे, गीदड़ तन खाते देखे, मोक्ष के प्रेमी हमने कर्मों से लड़ते देखे,
मोक्ष के प्रेमी हमने कर्मों से लड़ते देखे,
ऐसे श्री पारस स्वामी तद्भव थे मोक्षगामी,
ऐसे श्री पारस स्वामी तद्भव थे मोक्षगामी,
कर्मों को नाही बख्शा, कर्मों को नाही
बख्शा,
पत्थर तक गिरते देखे,
पत्थर तक गिरते देखे,
हाँ कर्मों को नाही बख्शा, पत्थर तक गिरते देखे, कर्मों ने नाही बख्शा,
पत्थर तक गिरते देखे,
मोक्ष के प्रेमी हमने कर्मों से लड़ते देखे,
मोक्ष के प्रेमी हमने कर्मों से लड़ते देखे,
सेठों में सेठ सुदर्शन कामी रानी का बंधन,
सेठों में सेठ सुदर्शन कामी रानी का बंधन,
शील को नाही छोड़ा,
शील को नाही छोड़ा,
सूली पर चढ़ते देखे,
सूली पर चढ़ते देखे,
हाँ शील को नाही छोड़ा, सूली पर चढ़ते देखे,
शील को नाही छोड़ा, सूली पर चढ़ते देखे,
मोक्ष के प्रेमी हमने कर्मों से लड़ते देखे,
मोक्ष के प्रेमी हमने कर्मों से लड़ते देखे,
भोगों को अब तो त्यागो, जागो चेतन अब जागो,
भोगों को अब तो त्यागो, जागो चेतन अब जागो,
आशा ना पूरी होती,
आशा ना पूरी होती,
मरघट तक जाते देखे,
मरघट तक जाते देखे,
हाँ आशा ना पूरी होती, मरघट तक जाते देखे,
आशा ना पूरी होती, मरघट तक जाते देखे,
मोक्ष के प्रेमी हमने कर्मों से लड़ते देखे,
मोक्ष के प्रेमी हमने कर्मों से लड़ते देखे,
ऐसे श्री पारस स्वामी तद्भव थे मोक्षगामी,
ऐसे श्री पारस स्वामी तद्भव थे मोक्षगामी,
कर्मों ने नाही बख्शा,
कर्मों ने नाही बख्शा,
पत्थर तक गिरते देखे,
पत्थर तक गिरते देखे,
मोक्ष के प्रेमी हमने कर्मों से लड़ते देखे,
मोक्ष के प्रेमी हमने कर्मों से लड़ते देखे,
मखमल पर सोने वाले, मखमल पर सोने वाले, भूमि पर चलते देखे,
भूमि पर चलते देखे,
मोक्ष के प्रेमी हमने कर्मों से लड़ते देखे,
मोक्ष के प्रेमी हमने कर्मों से लड़ते देखे,
मोक्ष के प्रेमी हमने कर्मों से लड़ते देखे।
आवती काले पर्वाधिजात प्रदूषण पर्वनो दसमो दिवस रविवार रजानो दिवस आवती काले सवारे एक तो अभिषेक नो समय 5 मिनिट वेलो 6:35 शुरू थशे, तो दरेक मुमुक्षु भाई जे अभिषेक करे छे ए समयसर आवी जाय, अने आवती काले अहमदभाई नो स्वाध्याय 1 कलाक रहेशे रजानो दिवस होवाथी, अने बाकीनी जे जाहेरात मधुभाई करशे तो आवती काले खास दरेक मुमुक्षु भाई बहेनो दरेक कार्यक्रममां लाभ ले एवी विनंती। 15,000 रूपया मनरभाई कोठारी अष्टभानुबेन कोठारी 15,000 × 2 अशरीरी सिद्ध दर्शन प्राप्त रुष्पादी मार्ग परम 24 जिनेन्द्र भगवान नो जय हो। विधि क्षेत्र में विद्यमान सिमंदराधि अजित विजय परंत विश्वविरमान जिनेन्द्र भगवान नो जय हो। अद्य जिन मंदिर में जयवंतपणी बिराजित श्री बाहुबली मुनिन्द्र भगवान नो जय हो। जिन मुखोद्भवित परम वितराक स्वरूप दाता परमागम समय सरादि समस्त जिनवाणी मात नो जय हो। कलिका स्रग्न हलता चलता सिद्ध सम भगवान श्रीकुंद आचार्य देवनो जय। लाखों करोड़ भक्तों तारहार अनंत अनंत उपकारी श्री कहान गुरु देवनो जय हो। प्रसन्नमूर्ति धन्य अवतार पूज्य भगवती मातनो जय हो। परम उपकारी परम कृपाणु देवनो जय हो। पर्वाधिराज पर्यूषण पर्वनो जय हो। श्री परम वितराक सनातन दिगंबर जैन धर्म नो जय हो।
निज निधि निज में बताई यह अनंत उपकार है, इसके लिए जिन वाणी माँ को वंदना सतबार है।
बोलो द्वाद सांग में जिन वाणी मातनो जय हो।
આ મનરભાઈ ના બે નામ છે, એમને 30,000 રૂપિયા બે એટલે 2,15,000